તારીખ 22/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 379-384 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 113.
એકાદ બે મળે કોઈ એમ કેટલા માલિકો છે, એક બે એમ એવા લખ્યા છે શાસ્ત્ર ની અંદર, એવું લખ્યું છે 200-400-500 વર્ષ એવું લખ્યા છે. અત્યારે તો અચ્છેરું થયા જેવું થયું છે ખરેખર તો, ગુરુદેવનો પ્રભાવ ના યોગને હિસાબે. નહીંતર સેંકડો વર્ષમાં એવો કાળ છે, 100-200-300 વર્ષે કોઈ એકાદ થશે, 20-30 વર્ષમાં તો એક પેઢી નીકળી જાય છે, 5-10-15 પેઢી ચાલી જાય ત્યારે કોઈ નો જોગ થાય એવી દુર્લભતા છે. અને જોગ એ તો એની વિધિમાનતા થાય, એ વિધિમાન થયા પછી કોણ ઓળખે ને કોણ લાભ લે એ તો વળી બીજો જ સવાલ છે પાછો. એવી કોઈ વિકટ પરિસ્થિતિ જોવામાં આવે છે. ગોપાલદાસજી બરૈયા પ્રખર વિદ્વાન થયા, શ્રીમદજી ના સમકાલીન હતા. શ્રીમદજી એ તો મુંબઈ બાજુ આવેલા, મુંબઈ બાજુ આવેલા, શ્રીમદજી નો યોગ નથી થયો, ઓળખી શક્યા નથી. ગ્રસ્થો વ્યાપારમાં પડેલા, બહાર પડવાની જરા પણ પોતાને વૃત્તિ નહીં, ઉમટાનું બહાર પડવાના પણ પોતે ગોફવે એવી તો પ્રવૃત્તિ રાખી છે. અચ્છા, તો એટલો પરિચય થયો કહેવાય. ખ્યાતિ પ્રાપ્ત તો થયા હતા, ક્ષોભ ની દ્રષ્ટિએ, ચમત્કાર ની દ્રષ્ટિએ શ્રીમદજી ખ્યાતિ પ્રાપ્ત હતા, પણ પ્રતીતિ આવે તો જુદી જ વાત છે. આથી એ કોઈ વિદવત્તાનો અધિકાર નથી કે પ્રતીતિ આવે સત્પુરુષને. વિદ્વાન શું કરે, વિદ્વાન નથી ઓળખી શક્યા ને, સુભાગભાઈ જેવા ઓળખી શક્યા છે, બલાલભાઈ જેવા ને વિશ્વાસ આવ્યો છે. પ્રતીતિ તો આવી છે કે આ જ સત્પુરુષ છે. બહુ કઠણ એ લક્ષ્ય, શું કરવા નથી પહેચાન થતી એનું પણ કારણ લક્ષ્ય, બહુ ગ્રસ્ત કરે છે. ઉપાધિ યોગ નું અધિક પણ વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિ યોગ હશે, હરી છે, પ્રારબ્ધ આગળ કહેતા આવ્યા છે. બળવાન ક્લેશ જેવો યોગ આપવાની હરી ઈચ્છા હશે ત્યાં હવે તે ઉદય જેમ તેમ, તેમ એટલે જેમ તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. જેમ આવે તેમ વેદન કરેલું, ના તા ભાવે લઈ જવું. ઉપાધિ યોગ તો એવો છે કે બળવાન ક્લેશ થઈ જાય, ક્લેશ બળવાન થઈ જાય એવો ઉપાધિ યોગ છે. એટલું ઉપાધિ યોગનું અધિક પણ વર્તે છે તો પણ પૂર્વકર્મ અનુસાર જેમ તેમ આવી જાય ઠીક છે, અને વેદન કરીએ છીએ સમ્યક પ્રકારે. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, ઠીક, એ તો 25મા વર્ષમાં 24 પૂરા થયા છે અને 25મા વર્ષમાં ચાલે છે અત્યારે દેવનું આયુષ્ય. તો કે સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, અત્યારે વૈરાગ નવો આવ્યો છે એમ નથી, સંસારથી તો કંટાળ્યાનો ઘણો કાળ થઈ ગયો છે. તથાપી સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી, કંટાળો આવે છે પણ એ સંસારનો પ્રસંગ છૂટતો નથી, એ એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે, એનો અણગમો છે, એને ક્લેશ કહે છે. એ એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે, અણગમો આવે છે, ઘણો કંટાળો આવે છે, એના જેવું છે કે જે દવા પીતા અરુચિથી વોમિટ થઈ જાય, એ દવા કોઈ પાયા જ કરે તો આ દશા છે. એટલો કંટાળો છે, એટલો ક્લેશ છે. આકુલતા છે, થોડી આકુલતા પણ થાય છે, પણ બધી એકત્વ બુદ્ધિ થાય એ પ્રકાર નથી, એવો પ્રકાર નથી. તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ પણ તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ થઈને શ્રી હરિને હાથ સોંપીએ છીએ. એના હાથની વાત છે, પૂર્વ કર્મના હાથની વાત છે. સંયોગ રહેવો, સત્સંગ રહેવો એ એમના હાથની વાત છે, એના હાથ સોંપીએ છીએ. આપણે તો ભગવાનના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. એમ લોકો બોલે છે ને, ઉતાવળ કરે શું કામ આવે? પોતે જોવે છે કે ઉદય અનિવાર્ય ચીજ છે, અને એમાં કોઈ કરવાથી થાય પોતાની પહોંચ જોતા નથી ને. પોતાના પરિણામનું વર્તુળ મર્યાદા પરિણામની સીમામાં છે, ભાવની સીમામાં ભાવ ઉત્પન્ન થઈને લય પામે છે. આથી આગળ પોતાનું કોઈ કર્તૃત્વ નથી, અધિકાર નથી, એ સ્પષ્ટ છે જ્ઞાન. અમને તો કઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી, તેથી કરીને અમને તો કઈ કરવું એ કરવા વિશે બુદ્ધિ થતી નથી, એ અભિપ્રાય ખલાસ થયો છે. અને લખવા વિશે બુદ્ધિ થતી નથી, કરવા વિશે બુદ્ધિ થતી નથી, લખવા વિશે બુદ્ધિ થતી નથી. કાંઈક વાણીએ વર્તીએ છીએ તેમાં પણ બુદ્ધિ થતી નથી. કાંઈ કહેવું, કોઈ વાર વાત કરવાનો જે પ્રસંગ થાય છે, પણ એમાં પણ અમારો અભિપ્રાય કામ કરતો નથી. માત્ર આત્મરૂપ મૌનપણું. કેવું મૌનપણું? આ બીજા મૌન લે છે એમ નહીં કે બોલું બંધ કરે, આપ ચાલો મૌન વ્રત ધારણ કરી. આત્મરૂપ મૌનપણું, આત્મા જેવો વાણી વિનાનો છે, શબ્દાદિ વિષય રહિત આત્મા છે, એવા થઈને રહેવાનું, એને મૌનપણું કહેવું છે. મુનિ દશા એના ઉપરથી આવી છે. આત્મારૂપ મૌનપણું ભજે છે એને મુનિ કહીએ, એમ મુનિ શબ્દ એમાંથી આવેલો છે. માત્ર આત્મારૂપ મૌનપણું 335 ઉપરની લીટી ચાલે છે, બીજી લીટી. માત્ર આત્મારૂપ મૌનપણું અને તે સંબંધી પ્રસંગ એને વિશે બુદ્ધિ રહે છે. આત્મા અને આત્મા સંબંધીનો પ્રસંગ સત્સંગ એ સિવાય આથી આગળ અમારા પરિણામ કામ કરતા નથી. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે, વિરુદ્ધ પ્રસંગો વર્તે. કાંઈ આત્મા સાથે મેળ ખાય એવા કોઈ બધી પ્રસંગો છે નહીં. એવી જ ઈશ્વર ઈચ્છા, એવી જ ઈશ્વર ઈચ્છા હશે. એટલા માટે હવે ઈશ્વર ઈચ્છાને અવતરણ ચિહ્ન કરતા જાય છે. આગળ અર્થ કર્યો સામાપાને કે જ્ઞાનીને પ્રારબ્ધ ઈશ્વર ઈચ્છા બધા એક જ પ્રકારની ભાવવાળા વાત છે. એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમ જ યોગ્ય જાણી રહ્યા છીએ કે જે પૂર્વકર્મનો ઉદય આવે છે તે યોગ્ય આવે છે. પોતાના સ્વયંના પરિણામથી નિબંધન થયેલા એ કર્મ છે, કોઈ બીજાના પરિણામને કારણે એ નિબંધન થયેલી વાત નથી. તો જે પોતાના પરિણામથી નિબંધન થયેલું છે, વર્તમાનમાં જો સ્પૃહા નથી તો ઉદય આવે, ભલે આવી જતો ઉદય. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહા વાળી નથી. ચાલો, મોક્ષની પણ ઈચ્છા નથી. એ જ્ઞાનીનું લક્ષણ લીધું છે. આગળ એક જગ્યાએ સ્વરૂપની પ્રાપ્તિ છે ને, એટલે સર્વસ્વની પ્રાપ્તિ છે. પછી યાચના નથી હવે, મોક્ષની પણ યાચના નથી હવે. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહાવાળી નથી, અવતરણ ચિહ્ન લખ્યું છે. કેમ કે વચન ગંભીર છે, માટે એમ નથી કે મોક્ષની ભાવના નથી, સંસારની ભાવના છે એમ નથી પાછું. પણ પ્રસંગ આવર્તે છે, સત્સંગને વિશે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો. સત્સંગી આપણે સુભાગભાઈના મિત્ર છે સાયલામાં, એમને કઈ સત્સંગનો ભાવ થયો છે એટલે એટલું એમને માટે બે શબ્દ લખે છે. કોઈને પણ સત્સંગનો ભાવ થાય, આત્મકલ્યાણની રુચિ થાય, ભાવના થાય, જિજ્ઞાસા થાય એટલે સત્પુરુષ એને આગળ વધવા માટે ના બે વચન કહે, એવું વલણ રાખે કે જેથી એ દિશામાં એક ડગલું વધારે આગળ પગલું ભરે. આ એક એમની પોલિસી હોય છે, નીતિ હોય છે. વનની મારી કોયલ એવી એક ગુર્જરાજી દેશની કહેવત, બીજા દેશમાં પણ એવી કહેવત હશે કોઈ, એટલે આ દેશમાં નાખ્યો છે. ગુજરાતીમાં વનની મારી કોયલ એવી કહેવત છે, ગુર્જર એટલે ગુજરાત. આ પ્રસંગને વિષય યોગ્ય છે એટલે અમારા માટે યોગ્ય છે. અમે જે અહીંયા રહ્યા છીએ, જે ઉદય પ્રસંગમાં એ વનમાંથી મારીને હાંકી કાઢેલી કોયલને શહેરમાં રહેવું પડે, ત્યાં માર પડે છે ને અહીંયા રહેવું પડે, એવી રીતે રહીએ છીએ. જરા પણ રુચિ નથી. ગુરુદેવ કહેતા વખાના માર્યા અહીંયા આવ્યા છે, આ અમારો દેશ નથી, આ અમારો કાળ નથી, અહીંયા કોઈ અમારું દેખાતું નથી. ઠીક તો વચનામૃતમાં વાત આવે છે, પોતાનો પરિવાર તો છે, અમને કોઈ અમારું દેખાતું નથી એમ કે છે. શું અમારું કોઈ છે એમ અહીંયા દેખાતું નથી. વખા એટલે વખત, વખતને અપભ્રંશમાં વખો કહે છે. વખત એટલે સમય. એવો કોઈ સમય પ્રતિકૂળ આવ્યો છે કે અમે તો મુનિઓ અને ધર્માત્માઓના સંઘમાં જ હોઈએ અને રહીએ, એના બદલે આ મજબૂરીથી આ પ્રસંગમાં આવા જેમાં પાત્રતા પૂર્ણ એવા માણસોની વચ્ચે રહેવું પડે, વખાના માર્યા અહીંયા આવ્યા છે. ધર્માત્માને તો ધર્મ વૃદ્ધિ કરી શકે એવા અનુકૂળ સ્થિતિમાં હોય એ ઈચ્છવા યોગ્ય છે, એના બદલે આવી પરિસ્થિતિ છે. એ આમ તો જે લૌકિક કહેવત છે એમ છે કે કોઈ શ્રીમંત માણસ દારિદ્ર્ય આવી પડતા મજૂરી પણ કરી લે ત્યારે કોઈ જૂના સ્નેહી એને મળી જાય ને એને જોઈ લે, ખબર તો હોય કે આને દારિદ્ર આવી ગયું છે, એમને તો આશ્ચર્ય થાય જોતા. તો એવો પ્રસંગ નહીં એવા છે, આ ભાઈ મોટા શેઠ હતા એ લાગે છે. જે દરિદ્ર અવસ્થામાં અને સામાન્ય એક નીચી કક્ષાનું કામ, મજૂરી કે એવું હલકું કામ પૈસા મેળવવા માટે કરી લે છે, કોઈના પટાવાળા જેવું નીચી પાયરી લાગે છે, તો આવું લાજ લાગે છે એને. એમ કે નજીક જાય, જરાક વાત કરે, વાત ઉપરથી ખ્યાલ આવે, લાગે છે તમે તો કે હા ભાઈ વખાના માર્યા છે, શું કે અમારો એવો હીણો વખત આવ્યો છે, હીણો સમય આવ્યો છે. આ ઉદયની સામે એક પ્રકાર વ્યક્ત કરે છે પોતે. એવો આ દુષ્મ કાળ છે. દુષ્મ કાળની એક બહુ સારી વ્યાખ્યા આગળ કરે છે, ઓમ શાંતિ 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 નમસ્કાર પહોંચે પછી એટલો ઉકળાટ વ્યક્ત કર્યા પછી શાંતિ લખી છે. 380 મો પત્ર દલ્લુજી ઉપર ન હોય એ પ્રશ્ન ચિહ્ન સાથે
લખેલું છે, લગ ભક્તો એમના માથે એમના સાથે નો જશે. કેમ કે અહીંયા પણ એક સ્થાનક વાસીના બીજા શાસ્ત્ર નો વાત લીધી છે. પેલા સુયોગ ડાંગ ની વાત આવી ગઈ, શત્રુપતાંગ ની. પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું એ પરિચયમાં આવ્યા છે, તો એને શું કરવું? થઈ ગયા છે તો સાધુ દીક્ષા લઈને, એમ નથી કહેતા કે સમાજને ઉપદેશ આપજો, બીજાને સાધુ બનાવજો, તમારી નાત વધારજો અથવા ફલાણો વ્રત પાળજો, એવું નથી. એની યોગ્યતા જોઈને વાત કરે છે કે અત્યારે તમારે શું કરવું. પ્રભુ ભક્તિમાં જેમ મને તેમ તત્પર રહેવું, એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ભક્તિ એ એવી પરિસ્થિતિ છે કે જીવને મનુષ્ય ગતિમાં જે માન છે એ માનથી છૂટવા માટેનો એક બહુ સુગમ અને સરળ ઉપાય છે ભક્તિ. કેમ કે નમ્રતા સહેજે આવે છે, ભક્તિમાં ભાવનાથી હૃદય પિંજાયેલું રહે છે. કેમ કે સામે પૂર્ણ પરમાત્મા બિરાજે છે, ભક્તિનું જે લક્ષ્ય છે એમાં પૂર્ણ પરમાત્મા છે અને પોતે અપૂર્ણ દશામાં બિરાજે છે. એમ સામે સામે દશાની જુદી જુદી પરિસ્થિતિ છે, એટલે સહેજે નમ્રતા રહે છે, માન તીવ્ર નથી થતું. આ પદ ગાય એટલે ભક્તિ એવું નથી, ભક્તિ એટલે ભાવના, પૂર્ણતાની ભાવના. પૂર્ણ થયેલા પુરુષને લક્ષમાં રાખીને, એવા તીર્થંકર આદિ મહાપુરુષોને લક્ષમાં રાખીને એ થવાની જે ભાવના, એને ભક્તિ કહે છે. કેમ કે એમાં એમ જોવે છે કે આપ નિર્દોષ થઈ ગયા, મારામાં હજી દોષનો પાર નથી, એમ એ સીધો જોવાય છે. એટલે એમ કહે છે કે મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે, એ આ ભૂમિકામાં રહેલા જીવની. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે, પ્રભુ તીર્થંકર આદિની ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. કંઈક પ્રત્યો એવો આવ્યો હશે કે મનની સ્થિરતા પોતે ચાહે છે, ઈચ્છે છે, એવી કોઈ વાત વ્યક્ત કરી હોય છે. અને સામાન્ય રીતે જે જીવો દીક્ષિત થઈ જાય છે એનો આ પ્રશ્ન હોય છે. બીજાને મળવાનું થાય છે કોઈ વાર દીક્ષિત માણસોને, તો એ લોકોએ તો પ્રવૃત્તિ તો છોડી છે, કોઈ સાંસારિક પ્રવૃત્તિ, કુટુંબની કે વ્યાપારની કે સમાજની કોઈ પ્રવૃત્તિ જે લોકો નથી કરતા. એવા દીક્ષિત થયેલા માણસો નું મન સ્થિર નથી થતું, છતાંય મન સ્થિર નથી થતું એનું, એને એક સમસ્યા થઈ જાય છે કે આપણે તો બધું છોડીને બેઠા, હવે કાંઈ માથાકૂટ તો છે નહીં. કોઈ લૌકિક માથાકૂટ તો સંસાર સંબંધી લોકોને જે પ્રયોજન છે એ તો કાંઈ આપણે છે નહીં, અને છતાં આપણા મનનું ઠેકાણું નથી. એ લોકોનો પ્રશ્ન આવે છે, કોઈ ધ્યાનનું પૂછે છે, કોઈ મનનું પૂછે છે, મન કેવી રીતે સ્થિર થાય, શાંત થાય, આત્મામાં કેમ સ્થિર થાય. હવે એ તો આખું વિજ્ઞાન જ જુદું છે, મનની સ્થિરતા આવવાનું વિજ્ઞાન જ જુદું છે, એને રસ્તો બીજો પકડ્યો છે. એવી જગ્યાએ આવેલા જીવને કેવી રીતે આ બાજુ લેવો, તો એને યોગ્ય આ વાત કરી છે. મોક્ષનો આ ધુરંધર માર્ગ છે એમ કહીને એને વજન દેવું છે, શું કે તમને તમારા માટે અત્યારે જે કરવા યોગ્ય છે એ વાત તમને અત્યારે બતાવીએ છીએ કે તમારે શું કરવું જોઈએ. તો એમ કહેવા માટે મોક્ષનો આ ધુરંધર માર્ગ છે એમ કહી દીધો, શું કોઈ સિદ્ધાંતિક વાતમાં લઈ જાય, મર્યાદિત વાત છે. મન કેમ કે પહેલી લીટીમાં પણ એ વાત કરી કે ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસીને પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. તમારું મન સ્થિર થવામાં વર્તમાન યોગ્યતામાં તમારી દવા પ્રભુ ભક્તિ છે એમ કેવું છે. અત્યારે તમને આ ડોઝ પીવાની જરૂર છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય તમે તો હમણાં એમ તમે તો મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો એટલે અત્યારે તો એમ આ સ્થિતિ પૂરતી વાત છે. તમારી યોગ્યતા છે એ હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. હા, હમણાં તો તમે પ્રભુ ભક્તિ સમજો. તમારા માટે હમણાં તો આ વાત યોગ્ય છે. આગળ પણ તે અને તેવું છે, પણ એ વાત જરા ખુલાસો માંગે છે. આગળ પણ એટલે એમ કે હમણાં તો એટલે પછી છોડી દેજો એમ કેવું નથી. આગળ તે છે તેવું છે, પણ એ પછીની વાત. પછી અત્યારે તો તમે પ્રભુ ભક્તિમાં રહો. તથાપિ સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. અત્યારે તો તમને સ્થૂળપણે કહીએ છીએ કે પ્રભુ ભક્તિ મન સ્થિર કરીને પ્રભુ ભક્તિમાં તમારો સમય તમે વ્યતીત કરો. અત્યારે તમને એ યોગ્ય છે, કેમ કે એ શાસ્ત્ર વાંચવા બાજુ જાય છે. પહેલી એમને પોતે પૂછાયું છે કે હું શૂદ્રકૃતાંગ વાંચું તો કેમ, તો કે વાંચજો એમાં થોડીક આવી વાત છે, એમાં આમ કહેવા માંગે છે, થોડીક આ વાત છે એમાં આમ કહેવા માંગે છે. એ જે ખુલાસા કર્યા છે એ એમની યોગ્યતાને જોઈને કર્યા છે, કે ત્યાંથી કોઈ બીજો અર્થઘટનમાં પોતે ન ચાલ્યા જાય અને એમને જે માર્ગદર્શન આપ્યું છે એ રીતે વિચારે. 332 પાને જે મોટા પેરેગ્રાફમાં શૂદ્રકૃતાંગનું વાંચન કરવા માટે લખ્યું છે તો કેટલીક સૂચના સાથે લખ્યું છે, અને એના અધ્યયનના કેટલાક વિષય સંબંધી પણ ફોડ પાડીને માર્ગદર્શન આપ્યું છે કે અહીંયા આમ કહેવા ધાર્યું છે, અહીંયા આમ કહેવા માંગ્યું છે, અહીંયા આમ કહેવા માંગ્યું છે. સંપ્રદાયમાં જે વિષયનો અર્થ ચાલતો હોય એવું નહીં વિચારતા, તો નહીં નિષ્ફળ જશો તમે. તો બીજા શાસ્ત્રની વાત આવી છે, એટલે એમને ભક્તિ બાજુ દોર્યા છે. શાસ્ત્ર બાજુ ન જાઓ, ભક્તિ બાજુ જાઓ. ઉત્તરાધ્યયન સૂત્રમાં બીજા ઈચ્છિત અધ્યયન વાંચશો, આનો અર્થ એ થાય છે સંક્ષેપમાં કે જ્ઞાની જો વ્યક્તિગત આજ્ઞા કરે કે તમારે આમ કરવું યોગ્ય છે, તો મુમુક્ષુ જીવે એમ સમજી લેવું જોઈએ કે મને અત્યારે આ જ દવાની જરૂર છે, મારે બીજો વિકલ્પ કરવા જેવો નથી. એક નિષ્ઠાએ આ આજ્ઞામાં રહેવું, જ્યારે જે આજ્ઞા થાય તે નિષ્ઠાથી તે આજ્ઞામાં રહેવું, આ એક એના માટે સુયોગ્ય પ્રકાર છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં બીજા ઈચ્છિત અધ્યયન વાંચશો, 32 ગાથા મોઢા આગળની એટલે આગળની શરૂઆતની, મોઢા આગળની એટલે શરૂઆતની, 32 અધ્યયનની પહેલી 24 ગાથા, મોઢા આગળની એટલે પ્રથમ 24 ગાથા મનન કરશો. એ પણ એમનું વાંચેલું છે, શૂદ્રકૃતાંગ વાંચેલું છે, ઉત્તરાધ્યયન પણ એમનું વાંચેલું છે. એમાં 32 વાંચી નાખ્યા છે, એટલી ના 24 વર્ષની ઉંમરમાં. હું તો શું છે ભણવામાં કાળ નથી ગયો, 5-6 વર્ષની ઉંમરે કે 7 વર્ષની ઉંમરે, તેથી જયારે છોકરાને નિશાળે બેહાડવાનો સમય હતો, અત્યારે તો 3-4 વર્ષે બાલ મંદિરમાં મૂકી દે છે, તેથી તો 5-6-7 વર્ષે જયારે નિશાળે મૂકે એમને તો 1 વર્ષમાં 7-7 ધોરણ પાસ કરી લીધા. એવા નિશાળે બેઠા એટલે 1 વર્ષમાં તે જે 7 ધોરણનો અભ્યાસક્રમ હતો, પછી આગળ ભણવાનું બંધ. છોકરો 7 ધોરણ ભણી લે એટલે વેપાર ધંધો નોકરી જે વ્યવસાય હોય એ વ્યવસાય લાગી જાય. 13-14 વર્ષની ઉંમરે કામ કરતો થઈ જાય. હવે નહીં તો એ તો એ ક્યારે હાથ કરી ગયેલા, એનું કારણ કે એનો તો ઉઘાડ જ એવો હતો. એ તો એથી આગળ હતા એ વખતે, 1 વર્ષમાં સાત સોંપણી કરી ગયા ને સાત ધોરણ પાસ કર્યા પછી કોઈ કવિતાનો પદ લખે તો માસ્તર ને અર્થ કરતા ન આવડે, માસ્તર મુંજાય કે આની વિદ્વતા કેટલી છે, આ જે સાહિત્યના શબ્દો વાપરે છે આપણે કઈ સમજતા નથી, એમ આ શું કહેવા માંગે છે. એજ્યુકેશનલ ડિપ્યુટી એજ્યુકેશનલ ઓફિસર હવે સમજે ને, રાયચંદભાઈ તમે સમજાવો, હવે તમે શું કહો છો તમે સમજાવો એમ કે, એટલે એની કોઈ આગળની પરિસ્થિતિ ગાઢ લઈને જ એટલો આવ્યા છે. એટલે પછીના વર્ષોમાં જે વિચાર દશા ચાલી એમાં શાસ્ત્રો ફેરવી ગયા છે. કોઈ એમ કહેતું નિર્વેદ આસ્તો અનુકંપા ઇત્યાદિ સદગુણોથી યોગ્યતા મેળવવી, સમ્યક દર્શન માટેના જે ખાસ લક્ષણો છે એ લીધા છે. સમ સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા ઇત્યાદિ સદગુણોથી યોગ્યતા મેળવવી, એટલે એ ચારિત્રના સદગુણો ન લીધા છે તો મુનિ, પણ સમ્યક દર્શન અંગેના જે સદગુણો છે એની વાત કરી, ચારિત્ર ની ન વાત કરી, પંચમાવ્રત ની વાત કરી, એક ઇન્દ્ર નું ધ્યાન રાખજો, બે ઇન્દ્ર નું ચાલતા પાણી પીતા, સમસમ્યક ની વાત કરે છે. એવી યોગ્યતા મેળવવી અને કોઈ વેળા મહાત્મા ને યોગ્ય તો ધર્મ ભણી રહેશે, કોઈ વેળા કૃષ્ણ યોગ થશે, કૃષ્ણ યોગ થશે તો ધર્મ ભણી રહેશે. હજી ધર્મ નથી મળ્યા એમ કે છે, દીક્ષા લીધી સત્સંગ સત્શાસ્ત્ર અને સદવ્રત માટે એને જ્યારે કોઈ બીજા વિક્ષેપ ન કરે એવો સમય પસંદ કરવો જોઈએ. સામાન્ય રીતે માણસો બહુ વહેલા ઉઠતા નથી, વહેલા ઉઠવાનો જો પરિચય એટલે ટેવ, સહેજે ટેવ પડી ગઈ હોય તો માણસ વહેલો ઉઠે અને વહેલો ઉઠીને મુખ્ય કામ પોતાનું કરે. જ્યારે લોકો નિંદ્રામાં હોય, સાંસારિક કાર્યો પોતાના શરૂ ન કર્યા હોય, એ પહેલાં તો એ પોતાનું મુખ્ય ફરજ વાળું કામ તો એ પહેલાં આટોપે એ પહેલાં કરી લે. એનું જેને વજન છે એને તો ક્યારે શું કયું કામ કરવું હોય એના ખ્યાલમાં હોવું જોઈએ. પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો, એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો. પરિચય એટલે ટેવ રાખજો, અહીંયા એમ વારંવાર કરવું એને પરિચય કહે છે. માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતા એને ના પાડી જુઓ. એમાં જગતનું વર્ણન કર્યું છે, સોળ સોળ ગામ છે, વાંચન ઉત્તર વિમાન આમ છે, જગત એટલે લોકનું જેમાં વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતા જેમાં સત્પુરુષના ચરિત્રો એની વૈરાગ્ય કથા વિશેષ કરીને કહી છે તેવા પુસ્તકોનો અભાવ રાખજો. જેને સ્વયંજ્ઞાન માટે નથી ભજન આવતા એની યોગ્યતા એવી છે કે એને અત્યારે કથાનો યોગની જરૂર છે અને વૈરાગ વધારવાની જરૂર છે. જે દીક્ષા લીધી છે તો વૈરાગની વાત કરે છે અને સત્પુરુષના ચરિત્રો એ વાત એમને જે યોગ્ય છે એ વાત કરે છે. પછી 380માં પણ લલ્લુજી ઉપર જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું કરીને અહીંથી સમજણ છે. જેઠ મહિનાથી મીતી નથી નાખી પણ લગભગ લાગે છે પછી પાછા જેઠ મહિનાનો કથા છે. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું એનું કારણ છે કે શિક્ષા લીધા તો છોડે છે માણસ પણ સમાજની લવથવ એટલી બધી સાધુઓને જોવામાં આવે છે. અત્યારે તો વાત જ કરવા જેવી નથી પણ આ તો 100 વર્ષ પહેલાની વાત છે. બીજું તો આજના અંદર તો કઈ પત્તો લાગે નહીં, પછી ક્યાં જાય? પરિણામ તો કંઈક ને કંઈક આલંબન લેવાના જ છે. પછી સ્વરાબ સમાજની લવથવમાં પડી જાય છે. ફલાણા શું કરે છે, ધર્મ કરે છે કે નહીં, પાસે આવે છે કે નહીં, દેહ આવે છે કે નહીં, ફલાણું કરે છે કે નહીં, ઓલા ક્યાં ગયા, ઓલાને પૂછે, આનું પૂછે, આનું પૂછે, પૂછ પરત લવથવ એટલી બધી હોય છે કે આત્મા ખોવાઈ જાય છે. એનું અવૈરાગ્ય પણ છે. નવા કુટુંબ બહુ ઉભા કર્યા, કુટુંબ નહીં કુટુંબ બહુ ઉભા કર્યા. એક છોડ્યું કેટલા ઉભા કર્યા છે ગામે ગામ. આને તો એક જ ગામમાં હોય ગૃહસ્થી, આને તો ગામે ગામ જ્યાં જાય ત્યાં. અહીંયા અહીંયા 5-10 આપણા બહુ અનુકૂળ છે. અહીંયા પાકું 15-15 પણ અહીંયા બહુ અનુકૂળ છે. આ ગામમાં આ અનુકૂળ છે. કઈ જગ્યા ઉદયમાં હોય જ તે એની લોથમાં એના પરિણામ બહાર આવે નહીં. એને કહે છે કે વૈરાગ્યનું વૈરાગ્ય ઉદાસીન ઉપેક્ષા કરવા નીકળ્યા છો એ તો જુઓ, આત્મકાર્ય કરવા નીકળ્યા છો ને કરો છો. ત્યારે તો મીટિંગોનું ધ્યાન રાખો. પત્રો વાંચ્યા હતા આચાર્ય વેપારી હતા, સમજ માણસ હતા, એટલે પાલિતા નાના ટ્રસ્ટોમાં ટ્રસ્ટ તમારે લેવાનું છે. ત્યાં પક્ષવાળા કોઈ વિચારતા હોય તો પછી તમારે ગેરહાજરી હશે તો બધું આમ થઈ જશે તેમ થઈ જશે. મિટિંગોનું રાજકારણ એ લોકો દોરેના અથવા રાખતા હોય છે એવું લાગે છે. પરિસ્થિતિ જે બાહ્ય વૃત્તિની હોય છે સમાજ તરફ ની જે પરિસ્થિતિ એમાંથી પછી ગમે ત્યાં આગળ પરિણામ ચાલ્યા જાય છે એટલે પોતાને ખ્યાલ છે. જે બધે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું, મત મતાંતરનો ત્યાગ કરવો એ ખાસ વાત છે. મત મતાંતરનો ત્યાગ કરવો અને ખાસ કરીને જે મૂળ મતમાં નથી એને તો બહુ એ બાબતમાં વધારે સૂચના દીધી છે. અન્ય મતમાં આવી ગયા કર્મના યોગી એને તો ખાસ કહે છે કે તમારા કુલ ધર્મના મતનો તો આગ્રહ જ રાખશો નહીં તમે, કેમ કે તને છોડાવવું છે. મત દ્રષ્ટિએ જરાય વિચારશો નહીં, કેમ કે મમત્વ લઈને તો બેઠો છે. કુલ ધર્મનું મમત્વ તો પૂર્વકર્મથી એના પરિણામમાં સંસ્કાર છે એટલે એને તો ખાસ કહે છે. મતનો આગ્રહ છોડી દેજો, તમારા મતનો કુલ ધર્મનો તો આગ્રહ ખત નહીં. મત મતાંતરનો ત્યાગ કરવો એટલે પોતે જે કુલ ધર્મ છે એ મતમાં તો કઈ મજબૂત થવા જેવું નથી અને જેથી મત મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. કેમ કે એ ભૂમિકા એવી છે કે એ દિશાની અંદર પરિણામમાં વજન આવી જાય, પરમાર્થી એક બાજુ રહી જાય અને મતનો આગ્રહ જોર કરી બેસે એટલે રસ્તો ઊંધો થઈ જાય, આખો માર્ગ ફરી જાય છે, અન્ય માર્ગ થઈ જાય છે. અસત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. જો એને અસત્સંગ આજે સાવકો અને બીજા સંપ્રદાયના મુનિઓમાં જ્યાં પરમાર્થની વાર્તા ન હોય, જ્યાં પરમાર્થની ચર્ચા ન હોય એટલે કે જ્યાં સત્સંગ ન હોય એનો સંગ કરે એટલે અસત્સંગ યોગ્ય છે. અથવા વિપરીત સિદ્ધાંતો વિપરીત વાતો ચાલતી હોય એ બધો અસત્સંગ થઈ ગયો, પસંદ થઈ ગયો. એટલે સત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. એટલે એમ પણ જોયું છે કે તમને એવી કોઈ રુચિ છે એ મટાડવાનો તમારે વારંવાર વિચાર કરવાની જરૂર છે. છોડો સંગ બધાનો, એમ કે છે તમારે જે સંગ છે એ સંગ છોડી દો, એમ કે છે. ચોખ્ખી આજ્ઞા કરી છે જે સંગ પાછો એ સંગ છોડી દો, અરબી ભાષામાં વારંવાર એનો વિચાર કરો એ રુચિ નુકસાન કરશે. સંસ્કાર જોવું આજની યુવાન પેઢીમાં ઓછું મળે છે. રંગરાગના સાધનો એટલા બધા ભેગા છે અને પાંચ ઇન્દ્રિયોના વિષયનો ફેલાવો એટલો કે એને આત્માનું કલ્યાણ કરવું એ વાત સૂચવી મુશ્કેલ છે. હે વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે એવો આ સંસાર, લોકોને જે ભેરો 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 ભાદરો લાગે છે એ વાત નથી કરતા, એ તો અવિચારવાન જેવો છે કે જેને પોતાનો સંસાર ભેરો ભેરો લાગે છે. વિચારવાન પુરુષને કેવળ 100% કેવળ ક્લેશરૂપ ભાસે છે એવો આ સંસાર, તેને વિશે હવે ફરીને આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. આત્મભાવે એટલે પોતાપણાના ભાવે, એકતા બુદ્ધિએ પરિણમીને ફરીને જન્મ લેવો જ નથી એવી પ્રતિજ્ઞા કરી છે. કેમ કે આ સંસાર કેવળ ક્લેશનો કારણ છે, કેવળ ક્લેશમય છે. ક્લેશ સિવાય આયા દુઃખની દુઃખનો પડશે, સુખનો પડછાયો નથી, સુખની હવાય નથી આ સંસારમાં. એમ કહેવું કોને? વિચારવાન માટે. હો, વિચારીને ગમે તે લાગે, વિચારવાન જેમને તો આમ લાગે છે એવા ક્લેશરૂપ સંસારમાં હવે ફરીને ન જન્મ એવી પ્રતિજ્ઞા કરી છે, એવો દૃઢ નિશ્ચય કર્યો. છૂટવા માટે અમે આ સંસારથી છૂટી જવા માટે, જન્મ મરણનો નાશ કરવા માટે દૃઢ મોક્ષ ઈચ્છા કરેલી છે. ત્રણેય કાળને વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી. હવે અમને આ સંસારને કેવળ ક્લેશ રૂપે ભાષ્યો છે એ હવે બીજી રીતે ભાષે, અથવા જરાય સુખનું કારણ ભાષે, જરાય આશ્રય સ્થાન ક્યાંય ભાષે, બીજી રીતે ભાષ્યમાન થવા યોગ્ય નથી. એટલા સ્વચ્છ અને સાફ પોતાના વિચાર અને અભિપ્રાય બેઠા છે. 25મું વર્ષ ચાલે છે. કેવળ ક્લેશમય આ સંસાર છે એનું સ્વરૂપ બીજી રીતે હવે જરાય સુખનું કારણ પાસે, બીજી રીતે એટલે જરાય સુખ સુખનું કારણ પાસે એ થવા યોગ્ય નથી. અને ભાષ્યો ત્રણેય કાળ વિશે સંભવતું નથી. હવે અમને તો એ ભાષે ભાષવા યોગ્ય નથી, કોઈ કાળે હવે ભાષે દેખાતો જેવા ઇન્ટરનેશનલ સિટીમાં મોટા પાયા ઉપર ધંધો ચાલે છે ત્યારે આ વાત કરે છે. સંસાર પ્રત્યેનો વૈરાગ, હાટ વૈરાગ ચાલતો નથી. એક બાજુ ધંધામાં બેઠા છે, જવેરી બજારમાં, બીજી બાજુ અંદરમાં વૈરાગમાં પાઠ ચાલે છે. અત્રે આત્મભાવે સમાધિ છે, ઉદય ભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે, આત્મભાવ સમાધિ વર્તે છે, મહાત્મા ઉપાધિ કશું. આ પત્ર અપૂર્ણ છે, અપૂર્ણ પત્ર રહ્યો છે. શ્રી તીર્થંકરે તીર્થમાં સ્થાનકે વર્તતા પુરુષનું નીચે મૂક્યું છે તેવું સ્વરૂપ, એ સ્વરૂપનું વર્ણન અપૂર્ણ રહ્યું છે આ પત્રમાં. એટલે એમાં બીજા કોઈ તર્ક વિતર્ક કોઈ વાત થતું કે વાક્ય આવે તો તર્ક વિતર્કનો અવકાશ એટલા માટે નથી કે એમને જે કહેવું છે એ પૂરેપૂરું કહેતા પૂરેપૂરું મળે એ પહેલાં તો અયોગ્ય છે. કોઈની અધૂરી વાત ઉપર તર્ક વિતર્ક અવસ્થા કરવો યોગ્ય સર્વ સંસાર ની ઈચ્છા જેના પ્રત્યે આપતી વિરોધ થઈ ગઈ છે. માત્ર વિરોધ તે સંવ્રત, સંવ્રત એના ઉપરથી એવા નિર્ગ્રંથ સત્પુરુષ ને, નિર્ગ્રંથ કયા સત્પુરુષ કયા ને કઈ શબ્દ વાપર્યા છે? તીર્મય ગુણ સ્થાને કહેવાય છે. ગુણ સમિતિ એ યુક્ત, વચન સમિતિ એ યુક્ત, કોઈ પણ વસ્તુ ને ગ્રહણ ત્યાગ કરતા સમિતિ એ યુક્તિ, ત્યાગ કરતા સમિતિ ગુપ્તિ, વચન કાયમી ગુપ્તિ, સર્વ ઇન્દ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઉભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગ ન કરનાર, ઉપયોગ રહી ક્રિયા નથી. એવા આ ગ્રંથ ને એક સમયે ક્રિયા થાય છે, બીજે સમયે વિદાય છે, ત્રીજે સમયે પરમાર્થિત હોય છે, ક્યાંથી ઉપાડીને ક્યાં શું કહેવું છે એ વાત તો હજી પૂરી કરે ત્યારે ખ્યાલમાં આવે. પણ તીર્મા ગુણ સ્થાને યત્નથી વર્તવું કે આહાર આદિમાં ઉપયોગ રાખવો એ પ્રશ્ન હોતો નથી, ત્યાં પ્રવર્તિત નથી. કન્ક્લુઝન કરે, સંવાદ કરે ત્યારે જ ખબર પડે ને. આમ કહીને આમ કહેવા માંગુ કે આવા દશામાંથી અહીંયા પહોંચેલા એમ કરીને વાત કરવી હોય, આવી મુનિ દશામાંથી આમ હરિયંત દશામાં આવ્યા હોય, તિરુમુખ સ્થાને આવ્યા હોય, આ રીતે આવ્યા હોય એમ કરીને વર્ણન કરવું છે. પત્ર અધૂરો રહ્યો છે એટલે એના ઉપર કોઈ ચર્ચા કરવાનો, વિચાર કરવાનો કે તર્ક લંબાવવાનો અસ્થાને છે. 384 એ સુભાગભાઈ ઉપરનો પત્ર ઘણો કરીને શ્રી કૃષ્ણચંદ્ર લીધો છે. શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છા એ કરી જેના ચિત્ત આ દુષ્મકાળ કરવા કહ્યો એની પરિભાષા છે. શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છા એ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે, એવા જીવોનું જ્યાં વિશેષપણું દેખાવું છે, એવો જે કાળ તે આ દુષમ કળિયુગ નામનો કાળ છે. કેવા પરિણામ વાળા જીવો પોતે જોવે છે, સો વર્ષ પહેલા હો, અત્યારે તો એ વૃત્તિ એટલી બધી ફૂલી ફાલી ગઈ છે કે વાત મૂકી દે. પણ પાંચ ઇન્દ્રિયના વિષયની ઈચ્છા એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષય મેળવવા માટે ઘણા આકુળતામાં જે પરિણમી રહ્યા છે, એવા જીવોનું વિશેષપણું છે. એવા જ ઘણા જીવો છે, બહુ ભાગ એવા જ જીવો છે કે પાંચ ઇન્દ્રિયના વિષયોની પ્રાપ્તિ માટે દોડ મૂકે છે. પશ્ચિમના દેશોમાં જાવ એટલે એ ચિત્ર ખુલ્લું દેખાય એવું છે. નૈરોબીના એરપોર્ટ ઉપર બીજી બે ત્રણ ફ્લાઇટ હશે, રોમની ને સ્વિટ્ઝરલેન્ડની ને પોલેન્ડની ને ત્રણ ચાર ફ્લાઇટ બીજી હતી. બધા એ લોકો પશ્ચિમના દેશો હતા. સ્ત્રીઓ પણ કોઈ ચીરૂટ પીએ ને કોઈ સિગરેટ પીએ ને ઠંડીનો રાત ઠંડી નહીં હતી, 12 વાગ્યાનો લોકો સમય હતો. અમારી ફ્લાઇટ પણ રાતે 12 વાગે પડવાની હતી. તોળા બંધ માણસો, તો ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્યાં તો બહુ મોટું છે, મુંબઈ કરતા શહેર નાનું છે પણ એરપોર્ટ તો મુંબઈ કરતા મોટું છે. એટલા બધા ટોળા પણ તમે જુઓ તો એમ થાય પાંચ ઇન્દ્રિયના વિષયો માટે આ ફરે છે. ધૂમ્રપાન કરે સ્ત્રીઓ, ધૂમ્રપાન કરે, દારૂની બધી તો જાણે કાંઈ સાધારણ પાણી પીવું ને દારૂ પીવો એ સરખું હોય એ લોકોને. શું એ લોકોને જુઓ તો એમ થાય આ પાંચ ઇન્દ્રિયના વિષયો માટે કેટલી બધી તીવ્રતાથી ધસે છે જીવો. એ જીવ છે ને આખર મનુષ્ય આવીને પ્રાપ્ત થયેલા જીવો છે બિચારા. એટલા બધા આ જોઈએ, આ લઈ લઈએ, આ જોઈએ, આ મેળવીએ, આ મેળવીએ, મેળવવું મેળવવું જોઈએ જોઈએ જોઈએ. માથા ખરાબ થઈ ગયા હોય તો એમ વિચાર કરે નહીં કે હવે અમુક હરામ થઈ ગઈ, આ કેન્સરો શરૂ થયા, એડ્સ શરૂ થયા, બધા વૃત્તિ બહુ ઘણે તીવ્ર થઈ ગયેલી વૃત્તિ જોવામાં. વાતચીત ન કરીએ પણ એ જોવા ઉપરથી ખ્યાલ આવી જાય. એટલે એને અહીંયા દુષમ કળિયુગ નામનો કાળ કયો છે. આવી વૃત્તિ જોઈને એને દુષમ કાળ કહેવામાં આવે છે.